उपनिषदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधवः सर्वे जैन धर्मोस्तु मंगलम्। मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कोक्षिरत्नम् शब्दजेतरवात्मजं राजचंद्रमहमन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं।
श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 6 दिसंबर 2009। श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 530 नो अपनो स्वाध्याय चालू छे। मोहनदास करमचंद गांधी गांधीजी आफ्रिका थी परम कृपाळु देवनु मार्गदर्शन मंगाव्यु छे। आध्यात्मिक भीड उभी थई छे, धर्म परिवर्तननु दबाण चारे तरफथी आवे छे, क्रिश्चन मित्रो क्रिश्चियनिटी माटे दबाण करे छे अने इस्लामना मित्रो अने एनो बॉस एने इस्लाम धर्म स्वीकारवा माटे दबाण करे छे। गांधी आ आंतरिक आध्यात्मिक भीड़नी मुश्किली में मनोमंथन अनुभवे छे अने कोई संतनु मार्गदर्शन लईए तो एमने मुंबई नी अंदर रायचंद भाई नो जे संपर्क थयो तो एने एम थयुं के ए तो व्यापार में गृहस्थी में होवा छता वितराग समान छे, एनु मार्गदर्शन लईए। 27 प्रश्नों मूके छे કે મારા આ પ્રશ્નોનું મને સમાધાન થાય એના આધાર ઉપર નિર્ણય લેવાશે। એ પ્રશ્નની આપણે વિચારણા કરીએ છીએ। કૃપાળુદેવે પ્રારંભમાં લખ્યું છે કે બહુ સંક્ષેપમાં તમારા પત્રોના પ્રત્યુત્તર છે, સમાગમે જ વિશેષ સમજાવી શકાય એમ છે। સાથે 5 પુસ્તકો પણ મોકલ્યા છે કે આ વિચારજો અને જે કંઈ પૂછવા યોગ્ય લાગે તે જરૂર પૂછજો। પ્રશ્ન 8 આપણી વિચારણા ચાલુ હતી, બહુ લાંબો ગાળો ગયો છે એટલે 8 થોડી અનુસંધાન લઈ અને આપણે આગળ વધીશું। પ્રશ્ન 8, 27 પ્રશ્નો પૂછ્યા છે, 8 બે ભાગ છે, પેટા પ્રશ્ન છે। પહેલો, આર્ય ધર્મ તે શું, અને બીજું, બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું। પ્રશ્ન બહુ ક્લિયર છે। પહેલો પ્રશ્ન મૂક્યો છે, આર્ય ધર્મ તે શું। આર્ય નામનો કોઈ ધર્મ જગતમાં છે નહીં, પણ આર્ય દેશની સંસ્કૃતિમાંથી ઉદ્ભવેલ અને આર્ય એટલે જે સંસ્કારક્ષમ શ્રેષ્ઠ એ શું, કેટલા બધા ધર્મો છે। કૃપાળુદેવ કેવો સરસ ઉત્તર આપે છે, આર્ય ધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને આર્ય ધર્મ કહેવા ઈચ્છે છે, જેને પૂછો એ પોતાના પક્ષને, પોતાની માન્યતાને, પોતાના ગચ્છને, પોતાના સંપ્રદાયને આર્ય એટલે કે શ્રેષ્ઠ કહેવા ઈચ્છે છે. સિદ્ધિભાઈને સિદ્ધકાવાલા, ગમે તેવો હોય તો ગામના છોકરા ગારાના, પણ મારો છોકરો કોનાનો. આ સામાન્ય મનોવૃત્તિ કૃપાળુદેવ જવાબ ગાંધીને આપે છે ને, એમાં તરત જ એને કે જો આ કોમન તો આ જ છે કે સૌ પોતાના પક્ષને આર્ય ધર્મ કહેવા ઈચ્છે છે. પણ પ્રશ્ન પૂછે છે ગાંધી અને જવાબ આપે છે રાયચંદભાઈ, હવે એમાં શું ફરક છે? જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતિ વેદાંતિને આર્ય ધર્મ કહે એમ તો સાધારણ છે. જૈનને પૂછો તો જૈન શ્રેષ્ઠ ધર્મ કહે, વેદાંતિને પૂછો તો વેદાંત કહે, અને બૌદ્ધને પૂછો તો બૌદ્ધ ધર્મ શ્રેષ્ઠ છે. આ સાધારણ છે, આમાં કંઈ નવું નથી. અનાદિકાળથી જીવના આ સંસ્કાર છે. સતને સતરૂપે જાણવાની બદલે મતરૂપે એ સત સાચું છે, આ આપણા સંસ્કાર છે. આપણું મત એ સત છે, પણ આપણને સત છે માટે પ્રિય છે એમ નહીં, માટે મારી શ્રદ્ધા છે એમ નહીં, પણ મારો મત છે મને પ્રિય છે માટે એ સત છે. બહુ તફાવત પડી જાય છે એકને એક વાતની અંદર, એકને એક શબ્દની અંદર. શ્રેષ્ઠ છે સાહેબ, ઉત્કૃષ્ટ છે, ભલે ઉત્કૃષ્ટ રહ્યો, પણ તે ઉત્કૃષ્ટતાના અભિગમથી નથી કીધું, તે ઉત્કૃષ્ટતાની પ્રતીતિથી નથી કીધું, તે ઉત્કૃષ્ટપણાની શ્રદ્ધાથી નથી કીધું, તે મમત્વના આગ્રહથી કીધું છે. આ આખો દર્શન, આ અનેકાંતવાદ, આ સ્યાદવાદની અપેક્ષા, આ બહુ સમજવી પડે. આપણી વાત સાચી હોવા છતાં આપણી છે માટે સાચી છે કે સાચી છે માટે સાચી છે? મારી શ્રદ્ધાનો રણકો મારી અનુભૂતિમાંથી છે કે મમત્વમાંથી છે? નક્કી તો કરવું પડશે ને. અને આમ જ જગત અથડાય છે, એટલે પોતાને મળેલા સાચા સતને પણ એ ઓળખી શકતો નથી, અને સત મળવા છતાં જીવનું કલ્યાણ થતું નથી. સાચો વિતરાગનો ધર્મ મળે તોય કલ્યાણ ન થાય, કારણ કે એ ધર્મની આરાધના એણે મત તરીકે કરી છે, સત તરીકે કરી નથી. અને આ વાત કૃપાળુદેવ કહે છે સાધારણ છે. સાધારણ છે એટલે ઇટ ઇઝ કોમન ફોર ઓલ. જ્યાં સુધી જીવો સામાન્ય ભૂમિકામાં છે ત્યાં સુધી એની માનસિકતા, એની મનસ્થિતિ આ જ છે કે હું જ્યાં જાઉં છું એ જ સાચું. સાચું હશે એમાં ના નથી, અહીંયા એનો વિવાદ નથી કે ના તું જાસી સાચું નથી એમ નહીં, પણ તને સાચું લાગવામાં મમત્વ એ મુખ્ય કારણ છે. સચ્ચાઈનો તારી અનુભૂતિ નથી, સચ્ચાઈનું તારું શ્રદ્ધાન નથી. ખૂબ સૂક્ષ્મતાએ વાતને વિચારવી જોઈએ, તો જ આપણી ભૂલ ક્યાં થાય છે. આખી આત્મસિદ્ધિની અંદર બે ભાગ પાડ્યા છે, એક મતાર્થીનો અને બીજો આત્માર્થીનો. આ મતાર્થી એ જ છે કે પોતાના મતને સત્ય માનીને ચાલે છે, એ મત સત્ય હોવા છતાં, અને આત્માર્થીને જે સત્યની શ્રદ્ધા છે એ જ મતાર્થીનો મત છે, પણ એ મત છે માટે સત નથી. એનું મમત્વ દૂર થાય ત્યારે જ એ આત્માર્થી બને છે, અને આત્માર્થી થાય છે ત્યાં જ એનો પછી પરમાર્થ માર્ગે એની યાત્રા શરૂ થાય છે, સાધના શરૂ થાય છે. મમત્વના અધિષ્ઠાન ઉપર સત્યની સાધના કદાપી શરૂ થઈ શકતી જ નથી. એને માટે અધિષ્ઠાન પણ સતનું હોવું જોઈએ, અને એ સતના અનુષ્ઠાન અધિષ્ઠાન માટે પરમ કૃપાળુદેવે 47ના પત્રની અંદર આપણને કસોટી આપી કે ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે, આંતર સંશોધનથી જ તે પ્રાપ્ત થાય છે, અને તે આંતર સંશોધન કોઈ મહાભાગ્યને, મહાપુરુષના અનુગ્રહે એ પામે છે. એ જ દ્રષ્ટિ મળે મોક્ષમાળામાં કૃપાળુદેવ એમ જ કહે, જૈન સિવાય બીજું એકેય દર્શન એની તુલ્યમાં નથી. અને છતાં એ ત્રિવેદીને મનસુખરામને કહે કે જૈનથી મોક્ષ છે એવું માનવાનું અમે ભૂલી ગયા છે, તો શેનાથી મોક્ષ છે, શેની વાત તમારે કરવી છે? તો કે મુક્ત ભાવમાં મોક્ષ છે. અમારો જૈનની શ્રદ્ધા છે એ મુક્ત ભાવની છે, કે જૈન જેવો મુક્ત ભાવ અન્યત્ર ક્યાંય નથી. કેટલી સૂક્ષ્મતા વિચારની અંદર, ઉપયોગની કેટલી જાગૃતિ જોઈએ. આ ચિંતનના અભાવની અંદર આપણો બધો સ્વાધ્યાય નિરર્થક જાય છે. મનન, ચિંતન, નિધિ, ધ્યાસન, અનુપ્રેક્ષા, પૃથક્કરણ કરો. જે સાંભળીએ છીએ, જે વાંચીએ છીએ, જે વિચારીએ છીએ એનું પૃથક્કરણ કરો. અને પૃથક્કરણ કરતો વિવેકપૂર્વક કરો, શાંત ભાવે કરો. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવી. અરે તું બધું જાણી લઈશ, બધું અનુભવી લઈશ, તું તમામ આત્મિક જ્ઞાન પ્રાપ્ત થઈ જશે જો શાંત ભાવથી અને વિવેકથી એ વિચારોનું પૃથક્કરણ કરવામાં આવે તો. અહીંયા કહે છે આ તો સાધારણ છે, તથાપિ આમ હોવા છતાં જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય એટલે કે ઉત્તમ માર્ગ તેને આર્ય ધર્મ કહે છે અને એમ જ યોગ્ય છે. જ્ઞાની પુરુષો કહે છે અને એમ જ યોગ્ય છે, એમની પોતાની સંમતિ આપે છે. આ પરમ જ્ઞાની પુરુષ છે. કોને કહે છે જ્ઞાની પુરુષ આર્ય ધર્મ? તો કે જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય. બસ ધર્મની ટૂંકામાં ટૂંકી, ધ શોર્ટેસ્ટ પોસિબલ ડેફિનેશન. શ્રેષ્ઠ ધર્મ કયો જગતમાં? કેટલી બધી ચર્ચા કરીએ અને ચર્ચામાં આપણી મતિ ચાલે નહીં એટલે આપણે બહુ મહાન છીએ બતાવવા માટે શું કહે, બધા ધર્મો સમાન છે, બધાય આમ જ કીધું છે. આ તો આપણી મૂઢતા છે, વિવેકનો અભાવ છે. કારણ કે મતિ આગળ ચાલી શકે એમ નથી, પૃથક્કરણ થઈ શકતું નથી. ઠીક છે, સામાન્ય જન સુધી તો એ જ સ્થિતિ હોય, એમાં કઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ જ્ઞાની પુરુષો જેની પ્રજ્ઞા જાગી છે, જેનો વિવેક જાગ્યો છે, એવા પુરુષો તો પૃથક્કરણ કરે અને પૃથક્કરણ પછી નક્કી કરે. અને એણે એ પૃથક્કરણની અંદર એને ક્યાંય ગચ્છ, મત, સંપ્રદાય, આગ્રહ એ ક્યાંય વચમાં ન આવે, એને તો તત્વ જ આવે. એ તત્વ એને મળી ગયું કે ધર્મ કયો, ધર્મ શ્રેષ્ઠ કયો? તો કે જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય. આટલો જ જવાબ. પ્રશ્ન કેવો છે? ઉત્તમ ધર્મ કયો, એવો પ્રશ્ન છે. અને જવાબ, જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય. કોને થાય? તો ઠીક પાછું તરત ખ્યાલ આવવો જોઈએ, બુદ્ધિને નહીં, મારા વ્યક્તિત્વને નહીં, મારા અહમને નહીં, આત્માને. તો હું આત્મા છું તો નક્કી કરવું પડશે ને, આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય. હું આત્મા છું પણ નિજ સ્વરૂપની પ્રાપ્તિ છે નહીં. એટલે હું આત્મા છું એ મારો શબ્દ છે, મારી અનુભૂતિ નથી. એ મારું વાક્ય છે, મારી પ્રતીતિ નથી. હું આત્મા છું હું બધાને કહું છું, અને ઘણાને આવી ફેશન થઈ ગઈ છે બોલવાની. અમે હમણાં ગયા હતા એક સ્થાનમાં, તીર્થસ્થાનમાં, એ ભાઈ ચાર વાર મળે જયારે મને, ઓહો હું એક આત્મા, ઓહો હું એક આત્મા, આત્મા આત્મા બોલ્યા કરે. અને પાછો એવો રડ ચડી જાય સંસારની વાતની અંદર કે આપણને એમ થાય કે આ ભાઈએ જ કીધું તું આપણને, ઓહો હું એક જ આત્મા. કારણ કે એને ફેશન થઈ ગઈ છે હવે આત્મા શબ્દ બોલવો, એને હું આત્મા છું. એની પ્રતીતિમાં શું છે, અનુભૂતિમાં શું છે, એને નિજ સ્વરૂપની પ્રાપ્તિ નથી. અને આ નિજ સ્વરૂપ, એમાં શબ્દ આવ્યો નિજ. આત્માને શેની પ્રાપ્તિ થાય? નિજ સ્વરૂપની, જગતના સ્વરૂપની નહીં, જગતના જ્ઞાનની ને બધું તો ઠીક છે, પણ જો આખું જગત જાણે અને પોતાને ન જાણે તો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી આગમ છે અહીં. બધું જ જ્ઞાન શાસ્ત્રમાં પારંગત હોય અને આ જીવ અને આ દેહ એવો ભેદ ન થયો, પકડાયું નહીં પોતાનું સ્વરૂપ, રૂપી અરૂપીનો ભેદ ન થયો, પુદ્ગલ અને ચેતનનો ભેદ ન થયો, ખૂબ સાંભળ્યું, ખૂબ ક્રિયાઓ કરી, ખૂબ વ્રત તપ કર્યા, ખૂબ સત્સંગ પરમ સત્સંગ કર્યા, કાંઈ જાણ્યું નહીં. આગમમાંથી પરગામ પરમાગમમાં ગયો, ભરે ને શબ્દ જે વાપરે વાપર, અત્યારે તો સુપરલિટી ડિગ્રી શબ્દો વાપરવાની ફેશન થઈ ગઈ છે, કોઈને પોતાનું નબળું જોતું નથી. શોભાયાત્રા કે મહાયાત્રા, ભવ્ય યાત્રા, ભવ્યથી ભવ્ય, આ તે જેટલા શબ્દો ડિક્શનરીમાંથી મળે એટલા પોતાને માટે, પોતાની સંસ્થાને માટે, પોતાની પ્રવૃત્તિને માટે વાપરવા, કારણ કે બીજો એનાથી શ્રેષ્ઠ નથી એવું એને સાબિત કરવું છે. પણ જગતનું સ્વરૂપ જાણ્યું નથી. જગતમાં તો ભલભલાને ભૂ પીવડાવી દે એવા લોકો પડ્યા છે. આપણે તો આપણા કુવા દેડકામાંના કુવા જેવી આપણી સ્થિતિ, કુવામાં દેડકા જેવી સ્થિતિ છે. કેટલું બધું જગતની અંદર તો વિશેષતા છે, પણ કોણ જેની દ્રષ્ટિ ખુલી નથી એને જગત તરફ દ્રષ્ટિ ક્યાંથી હોય? એટલે અહીંયા કહે છે, નિજ સ્વરૂપની આ પર સ્વરૂપની પ્રાપ્તિમાં કઈ આત્મત્વનું ગૌરવ નથી. આ બધા વૈજ્ઞાનિકો નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કરેલા છે અને વિજ્ઞાનની અંદરના જેને શ્રેષ્ઠ કહીએ છીએ એની પાસે પરનું જ્ઞાન છે કે નિજનું છે? એને સંશોધન કર્યું હોય જેના ઉપરથી એને નોબેલ પ્રાઇઝ મળ્યું હોય તો એમ કે એને આ પરમાણુની આની આ આ ફેકલ્ટી શોધી કાઢી, એની આ જે ગુણ છે એ શોધી કાઢ્યા, એની આ શક્તિ હતી એ શોધી કાઢી અને એને કારણે થઈને જગતને આવી નવી શોધ મળી, એ પરની કે સ્વની? આખું જગત પરની શોધમાં વ્યસ્ત છે અને પરની શોધમાં અહોહો કરીને ઊંધે પડી દીધું છે. ધર્મ કોને કહે છે? તો આ બધા ધાર્મિક છે, નોબેલ પ્રાઇઝના વિજેતાઓ, મહાન વૈજ્ઞાનિકો, પદાર્થના સંશોધકો, ધાર્મિક છે. એની એનું જે સૂત્ર છે ધર્મ છે? તો કે ના, એ તો પદાર્થનો ધર્મ છે, ભૌતિક વિજ્ઞાન છે, પદાર્થ વિજ્ઞાન છે. અહીંયા તો ચેતનાનું વિજ્ઞાન છે, અરૂપીનું વિજ્ઞાન છે, એની પ્રાપ્તિ થવી જોઈએ. બધી સાધના કરે, અરે સામાન્ય ભજનની અંદર, પદની અંદર પણ આ દેશની ધરતીના સંતો, ભલે કદાચ જ્ઞાનની તમે પરિભાષા જુઓ તો કદાચ જ્ઞાન એનું કેટલા ગ્રંથ જાણ્યા છે એ બધું કંઈ ન હોય, પણ એના ભાવની પરિભાષામાં તો એને આ જ ખબર હોય. એમ લખી સાધુ ભદ બોલે ને ગામડાની અંદર, તો એમ જ કે આત્માને જાણ્યા વિના રે લખ ચોરાસીના ફેરા નહીં ટળે રે. લે ડક્કી ચોખ્ખી વાત છે એની, કે આત્માને જાણ્યા વિના તું બધી વાત કર, તારા કોઈ ભાવના ચોરાસીના ફેરા ટળે એવી કોઈ શક્યતા નથી. કેટલી સાદી વાત, પણ કેટલી એક એક જણ વૈજ્ઞાનિક છે, ખ્યાલ છે, ભ્રાંતિમાં નથી. નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય, માત્ર જાણકારી નહીં. આપણે તો ધર્મની વ્યાખ્યા સમજવી છે એટલે જરા શબ્દ ઉપર વજન આપીએ છીએ. આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય, જાણકારી થાય નહીં. પ્રાપ્તિ અને જાણકારીમાં ફરક ખરો કે નહીં? દુનિયાભરના પદાર્થોની આપણને જાણકારી હોય પણ આપણી પાસે કાંઈ ન હોય, પ્રાપ્તિ થાય. જે પદાર્થને તું જાણસ એ પદાર્થ તને પ્રાપ્ત છે. જે આત્મા, જે ચેતન તત્વ, જે પરબ્રહ્મ, પરબ્રહ્મની વાતો કરનારા તો ઘણા છે, પણ પરબ્રહ્મને પ્રાપ્ત કરનારા અને એવા થકી જ આ સંસાર ઉજળો છે કે જેણે પરબ્રહ્મની પ્રાપ્તિ કરી છે. આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય એટલે કે ઉત્તમ માર્ગ, તેને આર્ય ધર્મ કહે છે અને એમ જ યોગ્ય છે. કૃપાળુદેવે પોતાનો અભિપ્રાય આમ જ મૂકી દીધો કે જ્ઞાની પુરુષો આમ કહે છે અને પછી કહે છે એમ જ યોગ્ય છે. જેમ જ્ઞાની પુરુષો કહે છે તે જ વાત યોગ્ય છે. આ ધર્મની વ્યાખ્યા. ગાંધીએ ધર્મ વિશે પ્રશ્ન પૂછે છે અને આ પુરુષ એને ઉત્તર આપે છે. હવે બીજો ભાગ છે કે બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે. શું ધર્મો તો ઘણા છે અને આ જે કંઈ બધા છે એમ એક એવી માન્યતા છે કે બધાની જે વેદમાં છે એ બ્રહ્મ જગતમાં છે, વિશ્વમાં છે, અને જે દુનિયામાં છે એ વેદમાં છે, એ સિવાય બીજું કશું છે જ નહીં. દરેક ગ્રંથની અંદર આ એક લખવાની શૈલી છે, આ સાહિત્યનો એક પ્રકાર છે. અતિશયોક્તિ કેવી કે અમારે ત્યાં છે એ બધું છે, જે મહાભારતમાં છે એ બ્રહ્માંડમાં છે, અને જે બ્રહ્માંડમાં છે એ મહાભારતમાં છે. મહાભારત લખનારો એમ લખ, વેદવાળો એમ કે જે વેદમાં છે એ જ અહીંયા છે. પણ વેદમાંથી છ પ્રકારના દર્શનો ઊભા થયા છે, અનેક પ્રકારનું, પણ આ એક પદ્ધતિ છે, બોલવાની પદ્ધતિ છે, વ્યવહાર માર્ગની એક ભાષા છે. અને સાહિત્યની અંદર અલંકાર હોય, ન્યાય હોય, ઉપમા હોય, આવું બધું હોય, સ્વાભાવિક છે. પણ એ જે છે એનું સ્થાન એટલા પૂરતું જ છે, એને સત્ય સાથે જોડાય નહીં, એને સત્ય સાથે ન જોડાય. ઘણી વાર ઘણા કે આમાં બધું આવી ગયું, બધું એને કહી દીધું. એક તો આપણને બધાની કંઈ જાણ કરી છે અને આપણે અભિપ્રાય આપીએ છીએ કે એમાં બધું આવી ગયું, તો બધું તું જાણશે. આમાં બધું આવી ગયું તો કિનારાને જેટલી જાણકારી જેટલી તને છે ને, પણ બોલવાની ભાષા છે. હું જાણું છું એટલું બધું આવી ગયું, એટલું બરાબર છે કે મને જેટલી કલ્પના હતી જુદી જુદી એ બધી આમાં આવી ગઈ, પણ મારી અધૂરી છે એનું શું, હજી મને તો કઈ પ્રાપ્તિ થઈ નથી. પણ બોલવાની ભાષા છે, એના ઉપરથી બહુ અભિભૂત ન થઈ જવું, એના ઉપરથી ઊંધા ન પડી જવું. ઓહો એ કરે બધું આવી ગયું, બધું કઈ નથી આવ્યું હજી, બધાનું તો તારે સમજવામાં જન્મારા જશે તારા, એમ ક્યાં બધું એમ આવ્યું છે. બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. કૃપાળુ દેવે જવાબ શું આપ્યો, બધાની ઉત્પત્તિ વેદમાંથી નથી એમ કીધું તો વાંધો હતો, શું કીધું, સંભવતી નથી. વેદની જે મર્યાદા છે, એટલે વેદને જાણીને બોલે છે આ પુરુષ કે બધાની ઉત્પત્તિ વેદમાંથી સંભવ, વેદમાંથી થવી સંભવતી નથી. આ ભાષા જોઈ, એટલે ગાંધીએ કીધું કે આ વાણીઓ તો તોડી તોડીને લખે છે, ક્યાં એ પકડાય નહીં. આ બેરિસ્ટરનો બાપ છે, સામે બેરિસ્ટર છે, એને લખ્યું સંભવતી નથી, ઠંડો થઈ જાય. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેથી સહસ્ર ગણા આશયવાળું જ્ઞાન શ્રી તીર્થંકર આદિ મહાત્માઓએ કહ્યું છે એમ મારા અનુભવમાં આવે છે, અને તેથી હું એમ જાણું છું કે અલ્પ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં, એમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કેવી ઘટતી નથી. આ ન્યાય આપ્યો જોયો, સીધું ના પડે કે વેદમાંથી બધું નથી, કે તો અમારે તમારી વાત સાંભળવી. કૃપાળુદેવ કહે છે સંભવતી નથી, એનું એક કારણ છે કે એનાથી હજાર ગણા આશયવાળું જ્ઞાન તીર્થંકરે કહ્યું છે, અને તે તીર્થંકર આદિ મહાત્માઓએ કહ્યું છે, અનેક મહાત્માઓએ કહ્યું છે, અને તે મારા વાંચવામાં આવ્યું છે એમ લખ્યું છે કે અનુભવમાં, અનુભવમાં, અને એમ મારા અનુભવમાં આવે છે, તેથી હું એમ જાણું છું કે અલ્પ વસ્તુમાંથી પૂર્ણ વસ્તુ બની શકે. અન્યાય, વેદમાંથી બધા ધર્મોની ઉત્પત્તિ થવી સંભવતી નથી, એનું કારણ કે વેદથી અનેક ગણા આશયવાળું તત્વજ્ઞાન બીજા મહાત્માઓએ પણ કહ્યું છે, અને એમ મારા અનુભવમાં આવ્યું છે, એટલે હું જાણું છું કે અલ્પમાંથી પૂર્ણ વસ્તુ થઈ શકે. કેવો ન્યાય છે, કેવી દ્રષ્ટિ છે, કેવી વસ્તુનું મૂલ્યાંકન, હાઉ ટુ એસેસ ધ થિંગ, કેટલી સરસ રીતે કહ્યું છે, અને અનુભવના આધાર ઉપર કહ્યું છે. માટે એમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કેવી ઘટતી નથી, એ યોગ્ય નથી. ભાઈ તમે કહો એ બરાબર છે, પણ ઘટતી નથી, બની શકે નહીં, સંભવિત નથી. કેવું હોય તો કયો, કોઈ રોકનાર નથી, પણ સંભવિત નથી. કેવી સરસ આ ભાષા જોઈ. શ્યાદવાદ કોને કહે છે? શ્યાદવાદની શૈલીનું સ્વરૂપ શું છે? ક્યાંય અહંકાર ન આવે, સત સિવાય, સતની દ્રષ્ટિ સિવાય બીજી કોઈ દ્રષ્ટિ ન આવે, ક્યાંય મમત્વનો છાંટો ન આવે. જે વાત હોય અનુભૂતિના આધાર ઉપર થાય. એટલે કહે છે કે કેવી ઘટતી નથી. વૈષ્ણવવાદી સંપ્રદાયોની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતા અડચણ નથી. જૈન, બૌદ્ધના છેલ્લા, મહાવીર આદિ મહાત્માઓ થયા પહેલા વેદ હતા એમ જણાય છે, તેમ તે ઘણા પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે. તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં. આપણી બીજી ભ્રમણા, જેને પૂછી બધા કોન્ઝર્વેટિવ સમાજ આપણે જેને કહીએ એ શું, તો કે જેટલું જૂનું એટલું, એટલું જ શ્રેષ્ઠ. સોનું એટલે શ્રેષ્ઠતા, ધાતુની અંદર શ્રેષ્ઠ સોનું. એટલે આપણે કહીએ કે અમે અહીંયા ગયા હતા, તો કે ઓલી જગ્યાએ છે ને એ તમે ગયા હતા ને, એ તો હજી 50 વર્ષ પહેલા થયું, ઓલું 75 વર્ષ પહેલાનું મંદિર છે, શું ફરક છે એમાં પણ. પણ મગજમાંથી જાય નહીં, જાય નહીં. વરસ આરે તરત જોડાવી દે, આ આટલું જૂનું છે. અને એ એટલે સુધી લાગુ પડે કે પોતાની બધી વાતની અંદર પોતે જેટલું જૂનું એટલા અમે સાચા, અમે આટલા 50 વર્ષથી અમે કરી છે, પણ તું હાવ ખોટો છો, 50 વર્ષ પાણીમાં ગયા તારા. એ કોણ કહે એને કે કઈ સમજ ન આવી તને 50 વર્ષમાં, પણ છતાં એ કક્કો કયો ખૂટે. અને દીકરાને શું કે, તારા કરતા મેં દિવાળી વધુ જોઈ છે. છોકરો એમ કે બાપા ખરેખર તો તમે હોળી વધુ જોઈ છે, વધુ વળગાવી છે, આપણો પરિવાર આખો કલાસ થઈ ગયો આ તમારી હોળીમાં ને હોળીમાં, અને તમે એને દિવાળી માનો છો, એમાં દીવા ન પ્રગટે. હમણાં હું ગયો તો એક જગ્યાએ, એટલે પછી વાત કરતા કરતા ક્યાં ના છો તમે, તો કે ધર્મ જ ના. એટલે મારાથી કહેવાય ગયું કે ધર્મ તો HM પટેલનું ગામ, ભારતના ફાઇનાન્સ મિનિસ્ટરની જબરજસ્ત વિભૂતિ વિદ્યાનગરની અંદરનો એનો ઘણો મોટો ભાગ. એટલે મને ખબર નહીં આ ભાઈનું નામ પાછું, એ કે નહીં HM પટેલ નહીં, HA પટેલનું, એટલે હું હરીશચંદ્ર અમૃતલાલ પટેલ એનું નામ હતું. મેં કીધું HM પટેલનું ગામ ધર્મ, તો કે ના HM પટેલનું નહીં, HA પટેલનું નામ. એટલે ભાઈ મને શું થયું છે, મેં એને એમ તું પૂછ્યું કે HM પટેલના નામે તો ગામમાં દીવા બળે, તમારા નામે બળે? તો કે બળે નહીં, પણ હળગે તો ખરું ને. કે આ પાટીદાર પટેલ બોલવામાં એક ઘરે બે કટકા. મને કે બળે નહીં તો કઈ નહીં, દીવા ન બળે તો કઈ, હળગે તો ખરો ને કે મારે. સારું મેં કીધું ભાઈ, નમસ્કાર તમને. જગતની અંદર આ સ્થિતિ છે. એક કે છે કે વૈષ્ણવવાદી સંપ્રદાયની ઉત્પત્તિ એના આશ્રયથી હોય એમ થઈ શકે છે, પણ જૈન, બૌદ્ધ આદિ મહાવીર બધા મહાત્માઓ થયા છે એના પહેલા વેદ હતા, વેદ પ્રાચીન ગ્રંથ છે. તથાપિ જો માંડણી એ કરે છે કે વેદ ઘણા પ્રાચીન છે, બહુ જૂના છે. અરે તમારા મહાવીર પહેલા વેદ હતા? તો હતા. આ તમારા 45 આગમ છે તેના પહેલા વેદ હતા? હતા. ઐતિહાસિક એમાં શું આપણે ઝઘડો કરવાનો છે? જે ઇતિહાસ છે ઇતિહાસ છે, પણ જૂના હતા એટલે સાચા છે. આ આ વાત એક કરે છે કૃપાળદેવ, એ બધી વાત સાચી છે, પણ પ્રાચીન જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં. બુદ્ધ પહેલા હતા વેદ, મહાવીર પહેલા હતા. આ બુદ્ધનું આખું સાહિત્ય જે છે એના પહેલા વેદ હતા. મહાવીર આ જૈનનું આખું, તમારા જૈનના શું શાસ્ત્રો હતું કે અમારે 45 આગમ છે, આ 45 આગમ પહેલા વેદ હતા કે નહીં હતા? પણ સિદ્ધાંત સમજવાનો શું છે કે જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે તે જ સત્ય હોય એમ કહી શકાય નહીં. અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. જો આ બંને આ સ્યાદબાદ બરાબર સમજો, પાછળથી ઉત્પન્ન થયું કોઈ વસ્તુ તો એ અસંપૂર્ણ અને અસત્ય એમ પણ કહી શકાય નહીં. બસ અમારી સંસ્થા તો આટલી જૂની છે, પછી બીજી થઈ સાચી નહીં. ન હોઈ શકે? હોઈ શકે. અસંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. કેવું સમાધાન આપે છે આ રોજની આપણા જીવન વ્યવહારની અંદર આ વિચારવાની પદ્ધતિ છે. આપણા કેટલા બધા રાગદ્વેષ અને કેટલા બધા સંઘર્ષ આવી મિથ્યા માન્યતાઓના આધાર ઉપર છે. અને આપણે પાછા ચિત્ત શુદ્ધિની અને મન વિશુદ્ધિની વાતો કરતા હોય પણ આ માન્યતાઓ તો ખસતી ન હોય. જાણે અજાણે સુસુપ્ત મનની અંદર પણ આ ગાંઠ પડેલી છે. અને પછી વાત કરે કે નિર્ગ્રંથ એટલે શું? પણ મનમાં આ બધી ગાંઠો પડી છે. ઓલો સામો માણસ કે તો એમ જ કે અમારું પેલા હતું ને. અરે તારા ઘર અહીંયા ફર્સ્ટ ક્લાસ નવો બંગલો બાંધ્યો સોસાયટીમાં, તો અમારા રાજકોટમાં તમે એ ખોની બજા કે જૂના ઘરમાં રહી છે. પણ જૂનું છે, હડેલું છે, હવે ભાંગી નાખ, ઉધઈ લાગી છે, હવે સીધી વાત છે હવે એની અંદર. પણ એનું મમત્વ જતું નથી. અમે જૂના, અમારું જૂનું. જ્ઞાની કહે છે એવું કોઈ આગ્રહ હોઈ શકે? તત્વની દ્રષ્ટિએ વિચારણા કરો, કાળની દ્રષ્ટિએ નહીં. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. ભલે વેદ જૂના છે અને તમને જૈનના આગમો નવા છે, પણ જે અભિપ્રાય છે એ તો બધો અનાદિથી છે. સર્વ ભાવ અનાદિ છે, માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થતો નથી. વેદ, જૈન અને બીજા સૌના અભિપ્રાય અનાદિ છે એમ માનવામાં અડચણ નથી. ત્યાં પછી વિવાદ શાનો રહે? એવું સમાધાન આપ્યું છે. ભાવ છે એ અનાદિ છે, એને કાળ સાથે સંબંધ નથી. અનાદિ એટલે કાળથી પર, કાળથી પર છે. તો બૌદ્ધ જેવા ભાવ, જૈન જેવા ભાવ, વેદ જેવા ભાવ, જે કંઈ કલ્પના તત્વની માટેની હશે એ બધી કેવી છે? અનાદિ છે. સૌના અભિપ્રાય અનાદિ છે એમ માનવામાં અડચણ નથી. વેદ પણ પ્રાચીન, જૈન પણ પ્રાચીન, બૌદ્ધ પણ પ્રાચીન અને બીજા અનેક દર્શનના જે હશે એ બધું પ્રાચીન, એવો અભિપ્રાય તો હશે જ. એનો પુરુષ હશે કે નહીં, એના ગ્રંથ હશે કે નહીં, એનું સાંપ્રદાયિક સ્વરૂપ હશે કે નહીં એ વાત છોડી દો, પણ એવો અભિપ્રાય એટલે આ અનંત પ્રકારના જીવો છે, વિચિત્ર ચિત્ર વિચિત્ર પ્રકારના જીવો છે, એનો બધાય કંઈ પૂર્ણ નથી. એનો દૃષ્ટિકોણ દરેકનો જુદો જુદો ક્યાંક ક્યાંક તો અમુક સમયે સમયે હશે એમ અભિપ્રાય જુદા માનવામાં અડચણ નથી. ત્યાં પછી વિવાદ શાનો? શેનો વિવાદ આપણે કરવો છે કે શ્રેષ્ઠ કોણ? શ્રેષ્ઠ પ્રાચીનતાના આધારે નક્કી ન થાય. શ્રેષ્ઠને કોઈ બીજી કસોટી નથી કે આ હોય શ્રેષ્ઠ. શ્રેષ્ઠની શ્રેષ્ઠત્વની કસોટી જૈન દર્શનની અંદર તો આપી છે, સમજણ ઉપર આપી છે, પરસેપ્શન, નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે જે વિચાર, જે અભિપ્રાય, જે ધર્મ, જે સંપ્રદાય, જે સાધના પદ્ધતિ, બસ એ શ્રેષ્ઠ. નહીં કરાવે ગયું. અને કેટલોય દેશકાળ ઉપર બદલાઈ જાય છે. કૃપાળુ દેવે મૂળ માર્ગમાં આ દ્રષ્ટિ આપણને કરાવી છે.
લિંગ અને વ્રતો જે ભેદ ના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે.
ઓહો, અનાદિકાળથી લિંગમાં એટલે ચિહ્ન, વૈરાગ્યના ચિહ્નો, મુનિપણાના ચિહ્નો, શ્રાવકના ચિહ્નો, ધર્મના ચિહ્નો, અનેક પ્રકારના ચિહ્ન, લક્ષણો, નિશાન, આ બધા ભેદ, વ્રતના ભેદો એ તો છે. દ્રવ્ય દેશકાળાદિ ભેદ, દેશકાળ અને દ્રવ્ય, દ્રવ્યની અંદર જેવી જેવી પ્રકારનું જીવનું સંઠાણ, જેવું જીવનું બળ, જેવી જીવનું વીર્ય, એ પ્રમાણે એ તો બદલ હોઈ જ શકે છે.
પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, ते तो त्राणे काळे अभेद मूळ मार्ग सांभळो जीन नो रे।
अरे जीन नो मार्ग सांभळवो छे मूळ, तो ए ज्ञाननी शुद्धता छे जे એ ત્રણેય કાળની અંદર અભેદ છે। આચારનું સ્વરૂપ બદલાય, ક્રિયાનું સ્વરૂપ બદલાય, વિધિનું સ્વરૂપ બદલાય, વ્યવહારનું સ્વરૂપ બદલાય, સંપ્રદાયનું સ્વરૂપ બદલાય, સાધનાના પ્રકારો બદલાય, જ્ઞાન ન બદલાય, જ્ઞાનની શુદ્ધતા ન બદલાય, ક્લેરિટી ઓફ કન્સેપ્શન, પરસેપ્શન, હું આત્મા છું એનું પરસેપ્શન, એ જો ખ્યાલ આવ્યો હોય તો એ ક્યારે ત્રણેય કાળમાં બદલાય નહીં। સંજોગો બદલાય, સૃષ્ટિ બદલાય, સ્વરૂપ ન બદલાય। સ્વરૂપ સત છે, અનુત્પન્ન છે, ભૂતકાળમાં હતું, આજે છે, ભાવિમાં રહેશે। ત્રણ કાળમાં જેનું હોવાપણું નિરપેક્ષ છે, આ સત છે, આ શુદ્ધતા છે, જ્ઞાનાદિની શુદ્ધતા છે, તીર્થંકરોની આ શુદ્ધતા છે। એટલે કૃપણદેવ કહ્યું કે જૈનનો મત અથવા માર્ગ છે એ સનાતન છે। સનાતન એટલે ત્રણેય કાળની અંદર વિદ્યમાન છે। આ કોઈ મહાવીરે કહેલી વાત છે એવું નથી, કોઈ આદિનાથે કહેલી વાત છે એવું પણ નથી। અરે તે પૂર્વે પણ અનંતા તીર્થંકરો થયા, અનંતા કેવડીઓ થયા। કોણ પેલો સિદ્ધ થયો એ પણ સર્વજ્ઞના જ્ઞાનમાં પણ આવી શકે એમ, એવો આ સનાતન જૈન માર્ગ, શાશ્વત માર્ગ। આ વિતરાગનું સ્વરૂપ પણ સનાતન છે, કોઈ એક વિતરાગ પેલો એનાથી એ માર્ગનો પ્રારંભ નથી। સતનો માર્ગ છે, માટે સત અનુત્પન્ન છે તો માર્ગ પણ અનુત્પન્ન છે। આટલી વિશાળતા, આટલી ઉદારતા, આવી દ્રષ્ટિ, આને કહ્યું કૃપાળુદેવે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે। વધારે કઈ નથી કહ્યું, ચાર ગુણો કયા, એમાં પહેલો કીધું વિશાળ બુદ્ધિ, ક્યાંય મર્યાદિત થઈશ નહીં, વિશાળ બુદ્ધિ રાખી, અનંત છે જ્ઞાન, અનંત છે, કાળાતીત છે, સમયાતીત છે, ઇન્દ્રિયાતીત છે, દેહાતીત છે, તું ક્યાંય મર્યાદિત બની જઈશ, માં ખુલ્લો રહેજે, જ્યાં સુધી પોતાના સ્વરૂપનો નિજ પદનો પોતાને અનુભવ ન થાય, પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી ક્યાંય પૂર્ણતાનું પોતે ફૂલ સ્ટોપ મૂકતો નહીં। જ્યાં હોય સાધના પૂરી થઈ, સ્વાધ્યાય પૂરો થયો, અલ્પ વિરામ મૂકજે, ધ્યાન પૂરું થયું, અલ્પ વિરામ મૂકજે, પૂર્ણ વિરામ મૂકવાનું ગાંડ પણ કરતો નહીં, અટકી જઈશ, અને પૂર્ણ વિરામ થશે ત્યારે મૂકવાની તારે જરૂર નહીં રહે, ત્યારે તું એમ કે હું મૂકું, ત્યારે મૂકનારો હશે નહીં, અત્યારે જુદો છે મૂકનારો, જુદો છે મુકાય છે, જુદો છે પછી નહીં હોય, અદભુત વાત છે। તથાપિ એ સૌમાં વિશેષ બળવાન સત્ય અભિપ્રાય કોનો કહેવા યોગ્ય છે તે વિચારવું એ અમને તમને સૌને યોગ્ય છે। કયો શ્રેષ્ઠ છે તો કે છે કે વિવાદ તો છે જ નહીં, હવે આ બધાય અભિપ્રાય અનાદિ છે, એમાં સૌથી વિશેષ બળવાન અને સત્ય અભિપ્રાય કોનો છે એ કે છે મારે ને તમારે બંને વિચાર। કેવું સરસ કે છે કે તમે પૂછ્યું છે તમે વિચારો, હું જવાબ, મને પૂછો તો હું જવાબ આપીશ, કેમ કે આ છેલ્લો જવાબ કોનો છે, પોતાની અનુભૂતિનો, કર વિચાર તો પામ, કોણ પામશે આત્માને, જે વિચાર કરશે તે। શ્રીમદ રાજચંદ્રનો યોગ, વર્લ્ડની અંદર જાઓ તમે દુનિયામાં ને બોલો કર વિચાર તો પામ, લોકો કહી દે કે શ્રીમદ વાળવા લાગે છે। જબરજસ્ત આ કાળની અંદર એક સૂત્ર આપ્યું છે, આત્માનો મહિમા ગાયો છે। શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલું
કર વિચાર તો પા.
આત્માને શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખનું ધામ શું કહીએ,
કહી શકાય એમ નથી, પણ પામી શકાય એમ છે.
સમજાય છે? કહી શકાય એમ નથી પણ પામી શકાય. તો સાહેબ પામવું કેવી રીતે? તમે તો કહેતા નથી, અને જે વસ્તુ સાંભળી નથી, વાંચી નથી, બોલાણી નથી, લખાણી નથી, કહેવાણી નથી, એ પામવું કેવી રીતે?
કર વિચાર તો પામ. તું વિચાર કરતો પામીશ. અમે જે નથી કહી શકતા એ પણ તારી વિચારણામાં આવી શકે છે.
જો આ આત્માની મહત્તા કેવી બતાવે
કે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન, જો ભગવાન નથી કહી શકતા પણ સાધક પામી શકે છે ને. મુમુક્ષુ પામી શકે કે નહીં? તો કે મુમુક્ષુ પામી શકે છે. શું પામી શકે છે? સર્વજ્ઞ ભગવાન જે નથી કહી શક્યા તે.
આ આત્માનું સામર્થ્ય, આ નિજપદ, આ એની સત્તા, પ્રભુ સત્તા, આ સત. અને ત્યારે પછી પ્રતીતિ થાય કે નહીં, સર્વ જીવ છે સિદ્ધ સમ, એવરી સાઉલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. એ વેદાંતની અંદર વિવેકાનંદ કે અહીંયા શ્રીમદ રાજચંદ્ર કે સર્વ જીવ છે સિદ્ધ સમ, કે વેદની ઋચાઓમાં ઉપનિષદના ઋષિઓ કે વયમ અમૃતસ્ય પુત્રાવા, અમે તો અમૃતના સંતાન, વી આર ડિવાઇન. કોણ કે છે કે તું પાપી છો? અરે અમે આ પશુઓ, આ માણસ છે એ પણ એક પશુની એક વિકસિત સ્વરૂપ છે, અમે એમાં નથી. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. તમે કહ્યું કહીને શું કીધું દુનિયાના બધા વિચારકોએ? સોશિયલ કહીને પણ કીધું શું? એનિમલ કીધું. એથી આગળ તો વૈધા, આજનું સાયન્સ પણ હજી વૈધું. ઇકોનોમિક્સ વાળો હોય તમે કે મેન ઇઝ અ મંડલ ઓફ વોન્ટ્સ, તૃષ્ણાનો પિંડ છે આ, એનાથી અર્થશાસ્ત્ર ચાલે છે. તો કીધું શું? વાસનાનો પિંડ, તૃષ્ણાનો પિંડ. પશુ કીધો, સામાજિક પ્રાણી કીધું. અને આ આર્ય ધરતીની અંદર જેને સતને પ્રાપ્ત કર્યું છે એ કહે છે યુ આર ડિવાઇન, વયમ અમૃતસ્ય પુત્રા, અમે તો અમૃતના સંતાનો છીએ. આ જાતની ઓળખ, આ નિજપદની પ્રાપ્તિ હજી જગતને તો જન્મારા લાગશે આ વાતને સમજતા. પ્રાપ્ત કરવાની વાત તો પછી જ, હજી તો બેઝિકલી રાઈટ પરસેપ્શન ઓફ સેલ્ફ, હું કોણ છું, માત્ર એક જ જવાબ મળી જાય, આખા વિશ્વની જાણકારી એને પ્રાપ્ત થઈ જાય. એટલે કે છે કે હવે આ અભિપ્રાય છે, અનાદિ છે, બધાના છે, અને આવા ભાવો અનાદિથી છે. હવે એમાં શ્રેષ્ઠ કોને કેવો અને બળવાન કોને કેવો, એ તો મારે ને તમારે બંને વિચારવું, એ અમને તમને સૌને યોગ્ય છે. જો જવાબમાં છેલ્લે બધાને આપણે વિચારવું, આ યોગ્ય છે, સૌએ પોતે વિચારવું. અને કર વિચારતો પામ એ આત્મસિદ્ધિનું સૂત્ર છે. કેવી અદભુત સંકલ્પના છે બધી. પ્રશ્ન 9, એના બે ભાગ છે. પહેલો પ્રશ્નમાં 9માં વેદ કોણે કર્યા તે અનાદિ છે. આ પહેલો પ્રશ્નનો પેટા ભાગ, વેદ કોણે કર્યા તે અનાદિ છે. અને બીજું, જો અનાદિ હોય તો. અનાદિ એટલે શું? જો અનાદિ હોય તો અનાદિ એટલે શું? ગાંધીએ આ બીજો પ્રશ્ન પૂછ્યો. આ વકીલો હંમેશા આવું પૂછે, કેમ કે આમો જે જવાબ દેવાનો હોય ત્યારે પહેલા પણ એનો ક્રોસ ક્વેશ્ચન્સ તો મુકાઈ જાય. ઉત્તર, વેદ કોણે કર્યા તે અનાદિ છે, એનો એટલો જ જવાબ આપ્યો છે. ઘણા કાળ પહેલા વેદ થયા સંભવે છે. ઘણા કાળ પહેલા, આદિ કહેવા જઈએ તો એને કાળનું સ્વરૂપ આપવું પડે કે આટલા વર્ષ પહેલા, આટલા વર્ષ પહેલા, આટલા વર્ષ પહેલા, આટલા વર્ષ પહેલા. અનાદિ એટલે જેનું કાળનું કોઈ માપ મળી શકે એમ નથી. આજના જે કંઈ આપણી પાસે વ્યવહારિક જ્ઞાન છે એ વ્યવહારિક જ્ઞાનના આધારે એ કાળનું માપ કોઈ આપણે કહી શકીએ એમ નથી. આ અનાદિ છે. એ કાળથી પહેલા ગમે ત્યારે થયા હશે, કર્યા હશે, જેને કર્યા તે, પણ ઘણા કાળ પહેલા થયા છે. એટલે ત્યાં એને આ અનાદિનું કહ્યું. અને અનાદિ હોય તો અનાદિ એટલે શું એનો જવાબ આપે છે. પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી. જો ફરીથી સમજજો, પાછું પકડાય તો સારું. પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી, કેમ કે પુસ્તક તો એનો આકાર છે, લખાયું ને, લખાયું ને પુસ્તક, છપાયું, તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે. આ શ્રીમદ, તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે. કેમ કે ક્યારેક ક્યારેક લખાય, આગમો પછી લખાય, આ બધું લખાય. ભગવાન કુનકુંદાચાર્યજીએ સમયસાર શાસ્ત્ર લખ્યું તો પુસ્તક તરીકે અનાદિ નથી, પણ અર્થ તરીકે અનાદિ છે. તેમાં કહેલો જે આત્મા છે એ ભાવ કુનકુંદાચાર્યજીનો નથી, અનાદિનો છે. એવી રીતે દરેક વસ્તુની અંદર, ગીતાની અંદર કહેલી વાત, ગીતા પુસ્તક અનાદિ નથી, પુસ્તક તરીકે તો એ રૂપાંતર પામ્યું છે, એનું દ્રવ્ય સ્વરૂપ થયું છે, પરંતુ એમાં કહેલો ભાવ છે, સંકલ્પના છે, એ વિચાર છે, એ તો અનાદિ છે. કયા મહાત્મા હોય, કેટલા વર્ષો, એ તો કેટલા વર્ષે ગીતામાં લખ્યું હોય કે પૂર્વે મેં આને કહ્યો તો, આ આને કહ્યો તો, આને આને કહ્યો તો, એ બધું જોતા ક્યાંય કાળખંડ મળે નહીં. ભગવાન પોતે જ કે અધ્યાયની અંદર કે અર્જુન, આ યોગ હું તને કહું છું એમ નથી, આ હું કહું છું એમ નથી. એટલે કૃષ્ણ કહે છે કે મારી એ વાત છોડ, આ તો પૂર્વે મેં આને 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 બધું કાઢવા જતા એક કઈની કાળ ગણતરી થઈ શકે નહીં. તો તેમાં કહેલા અર્થ પ્રમાણે અનાદિ છે. એમ વેદ, એમ ઉપનિષદ, એમ આગમ, આ બધા પણ આગમનું સ્વરૂપ અને વેદનું સ્વરૂપ તો તરત લોકો નક્કી કરે કે આ વેદ તો જૂના છે અને આગમ તો નવા છે, ત્યાર પછી થયા છે, તો એ બને. પણ એમાં કહેલો ભાવ એ તો બધાનો અનાદિ છે. હવે કેવી રીતે ભેદભાવ કરવા? જો પુસ્તક તરીકે કોઈ શાસ્ત્ર અનાદિ નથી અને તેમાં કહેલા અર્થ પ્રમાણે સૌ શાસ્ત્ર અનાદિ છે, શ્રીમદની વાત, સર્વધર્મ એકતા, લોકોને સૌ પ્રત્યે રાગદ્વેષ રહિત વૃત્તિ થાય, આગ્રહ છૂટી જાય, આ સમજવા માટે આ નાના નાના સૂત્રો કેટલા બધા મહત્વના છે. આ વાંચીને વયા જાય તો કઈ નહીં, મેં લખ્યું છે કે બસ કોઈ શાસ્ત્ર અનાદિ નથી, અર્થ પ્રમાણે સૌ અનાદિ છે, એમ નહીં ભાઈ વિચારતો. એમાં કહેલો અર્થ, વેદમાં કહેલો અર્થ, ઉપનિષદમાં કહેલો અર્થ, ગીતામાં કહેલો અર્થ, કુરાનમાં કહેલો અર્થ, બાઇબલમાં કહેલો અર્થ, આ અજ્ઞાન હશે તો પણ અજ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે. કોઈ ને કોઈ એના પ્રવક્તા છે જ, એની પરંપરા ચાલી આવે છે. જેના હાથમાં જે પકડાયું એને એને સ્વરૂપ આપ્યું, જે સમયે જે સ્વરૂપ. કેટલોક સમય એવો હતો કે આ બધું ગ્રંથનું જ્ઞાન હતું એ ગ્રંથસ્થ રૂપે નહોતું, કંઠસ્થ રૂપે હતું. તો કંઠસ્થ રૂપે હતું ત્યારે જ્ઞાનને અર્થ તો હતા ને, એ અર્થને આકાર આપ્યો તો આગમ થયા ને એ છે. કેમ કે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા જીવો જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે અને એમ જ સ્થિતિ સંભવે છે. આવા બધા અભિપ્રાય જુદે જુદે સમયે જુદા જુદા જીવો કહેતા આવ્યા છે, જુદા જુદા રૂપથી કહેતા આવ્યા છે. અભિપ્રાય અર્થ એ તો અનાદિથી ચાલ્યા જ આવે છે. એટલે વિશ્વમાં અનેક ધર્મો છે, મત છે, એ બધા અનાદિથી ચાલ્યા આવે છે, કહેતા જ આવ્યા છે. ધીરે ધીરે કાળની અપેક્ષા એ પછી ગ્રંથસ્થ થાય, કોઈ વેલા ગ્રંથસ્થ થાય કે કોઈ મોડા ગ્રંથસ્થ થાય. ક્રોધાદિ ભાવ પણ અનાદિ છે અને ક્ષમાદિ ભાવ પણ અનાદિ છે. આ જે ભાવ છે એ અને ધર્મ પણ, હિંસાદિ ધર્મ પણ અનાદિ છે અને અહિંસાદિ ધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તો બે છે, પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઈનું બળ હોય છે. પણ મૂળ ભાવ, મૂળ વૃત્તિ એ તો અનાદિ છે. પછી હિંસાની હોય, ક્રોધની હોય, ગમે તે વૃત્તિ હોય, એ બધા જ જે દ્વૈતમાત્મક ધર્મ છે એ બધા કેવા છે? અનાદિ. ક્ષમાનો ભાવ પણ અનાદિ, અહિંસાનો ભાવ પણ અનાદિ. માત્ર જીવે આદિ અનાદિની ચર્ચામાં પડવું છે કે હિતકારી શું છે વિચારવું છે? એક કૃપાળુદેવ કહે છે, માત્ર જીવને હિતકારી શું છે એટલું જ વિચારવું કાર્યરૂપ છે. હિતકારી ન હોય અને જૂનું હોય શું કરશું? એટલે કે છે કે બાપની આબરૂ નામ રાખવા બાપના કૂવામાં ડૂબી ન મરાય. આ ગ્રંથિમાંથી નીકળવું બહુ વસમું છે. એટલે કે છે કે અહીંયા એ વિચાર નથી કરવાનો, બધું જ અનાદિ છે. શાસ્ત્ર રૂપે તો એકે શાસ્ત્ર અનાદિ નથી, અને અર્થ રૂપે બધા જ શાસ્ત્રમાં કહેલા અર્થો અનાદિ છે. કોઈને કોઈ પુરુષ દ્વારા, કોઈને કોઈ જીવ દ્વારા એની જે ભૂમિકા હશે તે જુદા જુદા સ્વરૂપે જગતમાં અનંત કાળથી આ ચાલે છે સંસાર, તેમાં કહેવાયા જ છે. ગઈ ચોવીસીની અંદર એ તીર્થંકરો હશે તો જ્ઞાનીઓ હશે, ત્યારે અજ્ઞાનીઓ નહીં હોય. એના પહેલાની ચોવીસીની અંદર એમ આ અવતાર છે, કાળ છે, પૃથ્વીની અનંત કાળ એવી યાત્રા છે અનાદિની. તો આમાં તો આવા અર્થ, આવા ભાવ, જુદે જુદે રૂપે જુદા જુદા જીવે પોતાની જે કંઈ સમજણ છે તે પ્રમાણે કીધા જ આવ્યા છે. એમાં કોઈ શાસ્ત્રબદ્ધ થયા, કોઈ જૂનું છે શાસ્ત્ર, કોઈ નવું છે, કોઈ વહેલું લખાણું, કોઈ મોડું લખાણું. હવે તારે આ ચિંતા શાસ્ત્રોના આધાર ઉપર ધર્મ નક્કી કરવો છે. તો કૃપાળુદેવ કહે છે કે ક્રોધાદિ ભાવ અનાદિ, ક્ષમાદિ ભાવ અનાદિ, હિંસાદિ ધર્મ અનાદિ, અહિંસાદિ ધર્મ પણ અનાદિ છે. હવે આમાં વિચારવું શું છે? આ ભાવો તો રહ્યા જ છે જગતની અંદર, પહેલેથી જીવો રાક્ષસી વૃત્તિના હશે. અરે 84 લાખ યોનિની અંદર 14 લાખ તો મનુષ્યની યોની કીધી છે. વિચાર આવે છે? આપણને તો મનુષ્ય એટલે આપણી પોતાની જે અત્યારની સ્થિતિ છે એને જ આપણે માનીએ છીએ. અને પછી પ્રશ્ન કરી, સાહેબ 14 લાખ ક્યાંથી હોય? તને મનુષ્ય યોનિ આ લોકના 2.5 દ્વીપ લોકની અંદર કેટલી પ્રકારની છે એનું જ્ઞાન છે. જીવા જીવનો એના શાસ્ત્રના અભ્યાસ કોઈ જ્ઞાની પુરુષના બોધથી કર્યા છે તો એ તો કંઈ ખબર નથી. અને કોઈ વૈજ્ઞાનિક એમ કે કરોડિયાની 20,000ની જાત છે તે ઊભો થઈને નાચે છે. શું વિજ્ઞાન આગળ વધી ગયું છે! 20,000 જાત એક કરોડિયાની છે. એક મચ્છર પણ આમાં 10,000 પ્રકારના હોય છે. કા આ બાયોલોજી વાળાએ સંશોધન કર્યું છે, પણ તો આ જીવ વાળાએ સંશોધન કરીને 84 લાખ યોની મૂકી, અને એ તો તને ગપ્પું લાગે છે, એનું તો કોઈ આશ્ચર્ય જ નથી લાગતું. આ જ્ઞાની પુરુષે કીધેલી વાત છે કે પછી અગડમ બગડમ હયલું જ બધું? જરા એનું નથી. બસ કારણ બુદ્ધિ જ કુંઠિત છે, બુદ્ધિ જ મર્યાદિત છે. કંઈ પણ સમજવું હોય તો હજી આપણી માનસિકતા છાપામાં આવ્યું, બોલો લ્યો, છાપામાં આવે તો જાજો. તો તું આત્મા છે એવું કોઈ દી છાપામાં નથી આવ્યું, હવે શું કરશું? કોઈ દી નથી આવ્યું. આપણે તો આ રીતે જ બંધાયેલા છીએ. કૃપાળુદેવ કહે છે, જો આ બધી ચર્ચા એને કરી કે વેદ અનાદિ છે, અનાદિ એટલે શું, આ કોણે કર્યા, એ હોય તો વધારે સારું, આવું બધું મગજની અંદર ભરાયું હોય. કૃપાળુદેવ કહે છે કે બધું આમ છે, હિંસા અનાદિ છે, બોલો હવે શું કેવું છે? અને અહિંસા પણ કેટલી જીવની યોની છે નરકની, તિર્યંચની, તો હિંસા ધર્મ નહીં હોય? અનાદિ છે. અને એવા સંતો થયા હશે તો એને અહિંસા રાખી હશે, આ જગતના જીવો પ્રત્યે કોઈ વેરભાવ નહીં રહેતા હોય. તો ક્રોધ એ અનાદિ છે, ક્ષમા અનાદિ છે, હિંસા અનાદિ છે, અહિંસા અનાદિ છે. હવે તારે એ નક્કી કરવું છે અનાદિ શું છે. એ કહે છે બધું જ અનાદિ આ પ્રકારનું છે, માત્ર જીવને હિતકારી શું છે. આના ઉપર પોઈન્ટેડ આ જ્ઞાની પુરુષ કે ભાઈ આ બધી જ વિચારણાનો વ્યાયામ તું કરે છે, એમાંથી સાર શું કાઢવાનો છે કે જીવને હિતકારી શું છે. કોને આપણે કોને માનીએ? જીવ આપણે હિતકારી કોને માનીએ? આપણી પોતાની વર્તમાન જે પર્યાય છે ને દેહની, એને જો અહીંયા ભેર પરવાનો. જીવને હિતકારી શું છે એટલે આપણે તરત કહી મને ન ફાવે. મને એટલે કોને? હું દેહધારી છું એને જ પોતાનું હું માનીને બેઠો છું. અરે આ જ ખોટું છે, આ જ મિથ્યાત્વ મોટું છે. જ્ઞાની કે છે જીવને હિતકારી, તું વિચાર કે મને ગમે કે ન ગમે મારા આત્માને શું હિતકારી છે, મારા જીવને, મારા શાશ્વત સ્વરૂપને. આ તો વિનાશી સ્વરૂપ છે, આ તો ઉત્પન્ન થયું છે, આ તો જીર્ણ શીર્ણ થશે અને આ તો ખતમ થશે, આ ક્યાં હું હતો. તો હિતકારી જયારે વાંચે ત્યારે પાછો આમ ફૂલાઈ જાય કે જીવને હિતકારી. આપણને ભાવે કરવો ભાઈ, તારી વાત નથી કરી તને. જ્ઞાની એ કોઈએ કીધું નથી કે તારી આ દેહ પર્યાયની હિતકારી શું છે એ કરજે. તો તું એમ કે મને આ ભાવે ના ન ભાવે, આ ભાવે ના ન ભાવે, એની વાત નથી કરી શાસ્ત્રમાં. જીવને હિતકારી શું છે વિચાર કર, તો જીવની ભાષામાં વિચાર કર, જીવની પરિભાષામાં વિચાર કર, જીવના સંદર્ભમાં વિચાર કર. વિચાર કરવાની પણ પદ્ધતિ છે. તો તારી રીતે વિચાર કર તો સ્વાર્થી, કેટલાક કુટુંબને પણ બાજુ ઉપર રાખીને વિચાર કરે છે, એટલે મારે મારું શું, અને કોઈ એથી આગળ વધે તો એ વિચાર કરે છે, કુટુંબને વિચાર રાખે, બાકીનાનું જે થવું એ થાય, કોઈ જ્ઞાતિનું રાખે. આ બધો જ વિચાર સંકુચિતતાના બધા ધોરણો છે. અહીંયા જ્ઞાની એ બધા ધોરણોને કાપી નાખે છે. સંસારના બધા સંગ સંબંધ, સ્વજન પરિવાર, આ બધા ધોરણો એ બધા દેહ સંબંધી છે, એકેય ધોરણ આત્મા સંબંધી નથી. એટલે જીવને હિતકારી શું છે એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તો બે છે, હિંસાય અનાદિ, અહિંસાય અનાદિ, ક્રોધ અનાદિ, ક્ષમા અનાદિ. જીવને હિતકારી શું તો આ ક્યાં કે ખબર છે, ક્રોધ કરતો કરતો હું ન કરું તો નો હાલે, શું નો હાલે, તારું વ્યક્તિત્વ ન રહી એટલું જ ને, તારું પદ છે, અમારું પદ એવું છે, અમારું પોઝિશન એવી છે કે અમારે ક્રોધ તો કરવું પડે. તું કોને હાચવ, આત્માને કે પદને? હવે પદ વિનાશી કે અવિનાશી, નિત્ય કે અનિત્ય, તરત ખબર પડે, વિવેક જાગે. તો કે છે એટલું વિચારવું કાર્યરૂપ છે કે જીવને હિતકારી શું. અનાદિ તો બે છે, પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઈનું બળ હોય છે. અનાદિ બે છે પણ ક્યારેક કોઈનું બળ વિશેષ પ્રમાણે, કાળ બળ છે. આજે આપણે કહીએ કે સત્ય કરતા અસત્યનું બળ વિશેષ છે, પ્રમાણિકતા કરતા અપ્રમાણિકતાનું બળ વિશેષ છે, સુનીતિ કરતા અનીતિનું બળ વિશેષ ચાલ્યા કરશે. પણ બે વસ્તુ તો બે અનાદિ છે. હવે આપણે વિચારવાનું કોના માટે, જીવને. જીવને હિતકારી શું છે તે જ વિચારવું કાર્યરૂપ છે. આ ધર્મ બધામાંથી તું તારા હિતનો વિચાર કર. આટલી જ વાત વિશેષ અવસરે નવ પ્રશ્નો પૂરા થાય છે.